આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 106મો બંધારણીય સુધારો નારી શક્તિ વંદન અધિનિયમ અમલમાં આવ્યો. લોકસભામાં આજે 131માં બંધારણીય સુધારા સહિત 3 ખરડા પર ચર્ચા ફરી શરૂ થઈ. હરિવંશ સતત 3જી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા. ઈડીએ પંજાબના લુધિયાણામાં રાજ્યના ઉદ્યોગમંત્રી સંજીવ અરોરા સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. 106મો બંધારણીય સુધારો અધિનિયમ 2023 નારી શક્તિ વંદન અધિનિયમ ગઈકાલથી અમલમાં આવ્યો છે. સંસદમાં 2023માં આ અધિનિયમ પસાર કરાયો હતો, જેમાં સંઘીય માળખાના તમામ સ્તરે જાહેર જીવનમાં મહિલાઓના સમાન પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કાયદો લોકસભા અને દિલ્હીની વિધાનસભા સહિત તમામ રાજ્ય વિધાનસભાઓના મહિલાઓ માટે વારાફરતી બધી બેઠકોનો 1/3 ભાગ અનામત રાખે છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ સૂચના જૂના કાયદાઓને લાગુ કરવા માટે જારી કરવામાં આવી છે, જે અગાઉ લાગુ કરવામાં આવ્યા ન હતા. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક ચાલુ પ્રક્રિયાનો ભાગ છે. તેમણે વિપક્ષને આ બાબતનું રાજકારણ ન કરવા અપીલ કરી હતી. લોકસભામાં આજે 131મો બંધારણીય સુધારા ખરડો 2026, સીમાંકન ખરડો 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા ખરડા 2026 પર ચર્ચા ફરી શરૂ થઈ. આ ત્રણેય ખરડાનો હેતુ લોકસભા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. આ ત્રણેય ખરડા પર આજે મતદાન થશે. ચર્ચામાં ભાગ લેતા ડીએમકે સાંસદ કે કનિમોઝીએ આ ખરડાનો વિરોધ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે રાત્રે 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને સૂચિત કરવું આઘાતજનક છે. સરકારે તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓને વિક્ષેપિત કરવા માટે આ ખાસ બેઠકમાં 3 ખરડા રજૂ કર્યા હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે મહિલા અનામતનો અમલ સંસદના વિસ્તરણ અને 2011ની વસ્તી ગણતરીના આંકડા અને સીમાંકનની કવાયત સાથે જોડાયેલો છે. ગૃહમાં હજુ ચર્ચા ચાલી રહી છે. સરકારે કંપની નિગમ નિયમો 2014ની સમીક્ષા માટે હિસ્સેદારો અને અન્ય લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું કે મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ ઈ કન્સલ્ટેશન મોડ્યુલ દ્વારા 9 મે સુધી સૂચનો મોકલી શકાશે. મંત્રાલય કંપનીઝ એક્ટ 2013 હેઠળ ફાઇલિંગ ફ્રેમવર્કના તર્કસંગતકરણ અંગે પણ હિસ્સેદારો સાથે સલાહ લઈ રહ્યું છે. નામાંકિત સભ્ય હરિવંશ સતત 3જી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા છે. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ હરિવંશને ઉપલા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિવંશને 3જી વખત ઉપસભાપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ કહ્યું કે બધાએ હરિવંશના નેતૃત્વ હેઠળ ગૃહને વધુ અસરકારક બનતું જોયું છે.
हमने सबने हरिवंश जी के नेतृत्व में सदन की शक्ति को और अधिक प्रभावी होते हुए भी देखा है और मैं कह सकता हूँ कि केवल सदन की कार्यवाही का संचालन ही नहीं, वे अपने जीवन के जो भूतकाल के अनुभव है उसको भी बहुत ही सटीक तरीके से सदन को समृद्ध करने में उपयोग लाते हैं.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ હરિવંશને અભિનંદન પાઠવ્યા હતા.
इस प्रतिष्ठित पद पर आपके चुनाव ने एक और मिसाल कायम की है. आप इस पद को ग्रहण करने वाले पहले मनोनीत सदस्य हैं. ये पहला प्रेसिडेंट है और पहला ये काम आपको मिला है. इससे ये साबित होता है कि आप इस पद के लायक हैं.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કૂચબિહાર ઉત્તર અને કૂચબિહાર દક્ષિણમાં 2 જાહેરસભાઓ કરશે. તેઓ દુર્ગાપુર પશ્ચિમમાં રોડ શો કરશે અને દમદમ સેન્ટ્રલ જેલ મેદાનમાં એક રેલીમાં સંબોધન કરશે. દરમિયાન ભાજપનું પ્રતિનિધિત્વ કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે રાજ્યમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે. તેઓ ઉદ્યોગપતિઓને મળશે અને કસ્બામાં એક રોડ શોમાં ભાગ લેશે અને એન્ટાલીમાં એક રેલીમાં સંબોધન કરશે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે ખાતરી આપી છે કે મતદાર યાદી નોંધણી અંગે સર્વોચ્ચ અદાલતના તાજેતરના નિર્દેશના અમલીકરણમાં કોઈ જટિલતા રહેશે નહીં. તેમણે સમજાવ્યું કે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરાશે, જેનાથી નાગરિકોને અંતિમ ક્ષણ સુધી મતદાર યાદીમાં તેમના નામ ઉમેરવાની તક મળશે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ઈડીએ આજે પંજાબના લુધિયાણામાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યના ઉદ્યોગમંત્રી સંજીવ અરોરા સાથે જોડાયેલા સ્થળો પર શ્રેણીબદ્ધ દરોડા પાડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીની ટીમોએ વહેલી સવારે મંત્રીના નિવાસસ્થાન ચંદીગઢ અને દિલ્હી સહિત સરકારી અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. દરમિયાન શ્રી અરોરાએ તેમના સોશિયલ મીડિયા પર કહ્યું છે કે એક જવાબદાર નાગરિક તરીકે તેઓ ઈડીને સંપૂર્ણ સહયોગ આપશે. ટપાલ વિભાગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના સહયોગથી ભારતના લોકો પર એક નવું પોસ્ટકાર્ડ બહાર પાડ્યું છે. આ વિમોચન એક ભારત શ્રેષ્ઠ ભારત પોસ્ટેજ સ્ટેમ્પ દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી નામના ચાલી રહેલા ટપાલ ટિકિટ પ્રદર્શનનો એક ભાગ છે, જે 14 એપ્રિલથી આજ સુધી સંગ્રહાલય પરિસરમાં યોજાઈ રહ્યું છે. પ્રદર્શનમાં આદિવાસી પ્રતિકાર, સ્વતંત્રતાની મહિલાઓ, ભારતના તહેવારો અને ભારતના લોકો જેવા વિભાગો છે અને તે તેની તીન મૂર્તિ ભવનમાં જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. ઇન્ડિયા એઆઈ મિશને ઇન્ડિયા એઆઈ સ્ટાર્ટઅપ્સ ગ્લોબલ એક્સિલરેશન પ્રોગ્રામના બીજા જૂથ માટે 10 અત્યાધુનિક ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ્સની પસંદગીની જાહેરાત કરી. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે જણાવ્યું કે સ્ટાર્ટઅપ્સની પસંદગી એક સખત બહુ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે અને તેઓ તેમના વૈશ્વિક સ્કેલ અપને ટેકો આપવા માટે રચાયેલ ઇમર્સિવ પ્રોગ્રામ માટે રાષ્ટ્રના ગતિશીલ એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમમાં 3 અઠવાડિયાના ઓનલાઈન તૈયારી મોડ્યુલનો સમાવેશ થાય છે અને ત્યારબાદ ફ્રાન્સના પેરિસમાં 3 મહિનાનો ઇમર્સિવ રેસીડેન્સીનો સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે દક્ષિણ કોરિયાના વેપારમંત્રી યેયો હાન કુ સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે મીટીંગ દરમિયાન બંને નેતાઓએ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગને મજબૂત બનાવવા ચર્ચા કરી હતી. વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા મંત્રીએ બંને દેશો વચ્ચે વ્યાપક અને પરસ્પર લાભદાયી ભાગીદારીને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7:30 વાગે મેચ શરૂ થશે. ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી લીગ મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે કિંગ્સમિડ ડર્બનમાં રમશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે શરૂ થશે. બીજી મેચ પણ રવિવારે આ જ સ્થળે રમાશે, જ્યારે ત્રીજી અને ચોથી મેચ 22 અને 25 મેએ જોનિસબર્ગના વાન્સરર્સ ખાતે રમાશે. 27 એપ્રિલે ફાઇનલ મેચ બેનોનીના વેલોમુર ખાતે રમાશે. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનવામાં એક ઔદ્યોગિક વસાહતમાં ગેસ પાઇપલાઇન વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા. આ ઘટના હરિપુર જિલ્લાના હટ્ટર ઔદ્યોગિક વસાહતમાં બની હતી. આ વિસ્ફોટ ગ્રાન્ડ ટ્રંક રોડ પર એક ગ્રાઇન્ડિંગ મિલ પાસે થયો હતો, જ્યાં વિસ્ફોટથી ભારે આગ લાગી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 106મો બંધારણીય સુધારો નારી શક્તિ વંદન અધિનિયમ અમલમાં આવ્યો. લોકસભામાં આજે 131માં બંધારણીય સુધારા સહિત 3 ખરડા પર ચર્ચા ફરી શરૂ થઈ. હરિવંશ સતત 3જી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા. ઈડીએ પંજાબના લુધિયાણામાં રાજ્યના ઉદ્યોગમંત્રી સંજીવ અરોરા સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.